श्रीमद राजचंद्र ज्ञान मंदिर राजकोट, श्री पर्युषण महापर्व संवत 2052, श्री आत्मसिद्धि दशानिका महोत्सव, संपूर्ण आत्मसिद्धि स्वाध्याय प्रवचन क्रमांक 3, विषय सूत्र श्री सद्गुरु महात्म्य गाथा 9-16, स्वाध्यायकार श्री वसंत भाई खोखाणी।
ओंकार बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव। अर्हन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधवः सर्वे जैन धर्मोस्तु मंगलम् मंगलम् भगवान वीरो मंगलम् गौतम प्रभु मंगलम् भद्राद्या जैन धर्मोस्तु मंगलम् अज्ञान तिमिरांधानां ज्ञानांजन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। महादेव्याकोक्षिरत्नं शब्दजीतरवात्मजं राजचंद्र महं वंदे तत्वलोचनदायकं प्रभु तत्वलोचनदायकं।
अनंती कृपा ज्ञानी पुरुषोनी छे, अमाप उपकार ज्ञानी पुरुषोनो छे, जेमणे आ संसार सागर पार करवानी विद्या जाणी अने जगतना जीवोने ए मार्ग बताव्यो। अनंत संसार परिभ्रमण करता जीवने एना स्वरूपनुं भान कराव्यो के जे स्वरूपना भान विना आ जीव अनादिकाळथी जन्म मरणना फेरा करे अने अनेक प्रकारना पोतानी मिथ्या मान्यताथी प्रयोगो कर्या करे પણ એને દુઃખથી મુક્તિ મળે નહીં, એ એને સ્વરૂપનો સાચો માર્ગ બતાવી મોક્ષ માર્ગ બતાવનારા આવા જ્ઞાની પુરુષોની કરુણા અનંતી છે, એનો ઉપકાર અમાપ છે। આત્મસિદ્ધિ શાસ્ત્ર પરમ કૃપાળુ દેવે આવો લુપ્ત થયેલા મોક્ષ માર્ગને ઉદ્યોત કરવા માટે પ્રકાશ્યો। આ કાળની અંદર જગતના જીવોને જ્યારે વિતરાગનું શાસન છેદ વિચ્છેદને પામ્યું તે સમયે સનાતન શાશ્વત અખંડ એવો વિતરાગનો માર્ગ, સર્વજ્ઞનો માર્ગ, તીર્થંકરનો માર્ગ પરમ કૃપાળુ દેવે ખુલ્લો કર્યો। મુમુક્ષુઓને 8મી ગાથામાં જણાવ્યું કે જ્યાં યોગ્ય હોય ત્યાં તે સમજે, અને જે સમજે તે આચરવાની ઈચ્છા રાખે, કામના રાખે, આ મુમુક્ષુ છે. તત્વ અને વ્યવહાર હંમેશા સાથે જોડાયેલા છે. દર્શન અને આચાર કોઈ જુદા નથી. ધર્મનો અર્થ જ એ કે શુદ્ધ તત્વ અને શુદ્ધ વ્યવહાર એક જ સિક્કાની બે બાજુ. સિક્કો બંને બાજુ હોય તો જ સિક્કો કહેવાય, નહીં તો એ ચલણી સિક્કો નથી. એમ ધર્મને શુદ્ધ તત્વ પણ જોઈએ એક બાજુ, અને બીજી બાજુ શુદ્ધ વ્યવહાર જોઈએ. મંત્ર અને વિધિ આ બધા સાથે જ રહેલા છે. મંત્રને વિધિથી જુદો ન કરી શકાય, એમ વિચારને આચારથી જુદો ન કરી શકાય, એમ આ દર્શનને વ્યવહારથી જુદું ન પાડી શકાય. એટલે અહીંયા કહ્યું કે જે સમજવાનું છે તે જ આચરવાનું છે, એ જ મુમુક્ષુ જીવનું કર્તવ્ય છે. મુમુક્ષુ કહે કે ભગવાન, આ કાળની અંદર જ્યાં સતનો લોપ, સત્સંગનો લોપ અને સત્પુરુષની પણ પ્રાપ્તિ દુર્લભ એવા કાળમાં તમે જવાબદારી તો અમારા ઉપર મૂકી દીધી કે જ્યાં જ્યાં જે જે યોગ રે તહાં સમજવું, તે ત્યાં ત્યાં તે આચરે આત્માર્થે જને. ચાલ હવે તારે તને જેમ યોગ્ય લાગે એમ કર, પણ અમને યોગ્ય લાગે એમ કરતા કરતા તો અનાદિ ભવ રેખડા શું કરવું. સુંદર મજાનો એક અધિકાર પાછો આપે છે આત્મસિદ્ધિમાં, કેમ કે સદગુરુ માર્ગ બતાવે છે. આત્માર્થી જીવો ભૂલ્યા છે, હવે બધી વાત આત્માર્થી જીવોને લગતી છે, બીજા કોઈની વાત નથી. સંસારી જીવો, ભવાભિનંદી જીવો માટે તો અહીંયા કોઈ વાત જ નથી, એનું કોઈ સ્થાન જ નથી, એને માટે કોઈ વિચારણા જ નથી. જેને સંસાર વાલો છે એને માટે વાત નથી. મૂળ માર્ગ જિનેશ્વરનો તો એને જ સાંભળવાનો છે કે જેને નોય પૂજા દીની જો કામના રે, નોય વાલું અંદર ભવ દુઃખ મૂળ માર્ગ, સાંભળો જીન નો રે. જો ભવ દુઃખ વાલું હોય કે સારું, એમાં મજા છે, મીઠાશ છે, એને માટે આ મૂળ માર્ગ જિનેશ્વરનો કામનો જ નથી. કે જિનેશ્વરનો માર્ગ તો તારા સંસારનો ધનોત્પનોત કાઢી નાખશે, ઉભો નહીં રહેવા દે તારા સંસારને. 7 પેઢીનું નિકંદન, તારે 71 પેઢી તારવી છે ને, તો જિનેશ્વરના માર્ગમાં જઈશ તો 71 તો દૂર રહી, તારી જે ચાલુ પેઢી છે ને એને ખતમ કરી નાખે. કારણ કે સંસારના તાણાવાણાને નાશ કરવો એ જ કામ જિનેશ્વરના માર્ગનું છે. પણ આ જીવ મૂરખ એમ સમજે છે કે મારે તો સંસારે ઉભો રાખવો છે અને મોક્ષે મેળવી લેવો છે. એટલે જ્ઞાની પુરુષ કહે છે કે સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું એ બે અસુલભ છે. ભાઈ, આ બની શકે એવી વાત નથી. હવે તું મૂંઝાયો હોય તો અમે તને હજી માર્ગ કહીએ છીએ. આત્માર્થી જીવ માટે બીજો માર્ગનો એક વિકલ્પ આજે આત્મસિદ્ધિના બીજા અધિકારમાં સદગુરુ મહાત્મ્ય એના ઉપર થોડી વિચારણા કરીશું. ગાથા 8-16 એ ગાથાઓનો વિચારણા, 8 ગાથાઓનો આ સ્વાધ્યાયની અંદર લઈશું કે સદગુરુના માધ્યમથી માર્ગને કેવી રીતે સમજવો.
સેવે સદગુરુ ચરણને ત્યાગી દૈનિજ પથ, પામે તે પરમાર્થને નિજ પદનો લેલક્ષ.
ભગવાન કહે છે, શિષ્યની મૂંઝવણ છે કે પ્રભુ મને યોગ્ય લાગે એ પ્રમાણે મારે સમજવું અને એ પ્રમાણે આચરવું બહુ કઠિન વાત છે. તો કે તને કહ્યું પણ કઈ અપેક્ષા એ? જગતમાંથી તને યોગ્ય લાગે, અજ્ઞાનીઓની વાતમાંથી યોગ્ય લાગે એમ, સંસાર ડાયા લોકોની વાત સાંભળીને તને યોગ્ય લાગે એમ કરવું એમ? બોલીશ માં, તું તો આત્માર્થી જીવ માટે અમે વાત કરી હતી, પાછો તું ભૂલી ગયો. વિચારવા આત્માર્થીને, તું પેલા આત્માર્થી છો, હવે તારે આત્માર્થ પ્રાપ્ત કરવો છે અને જે યોગ્ય લાગે એમાં સમજવાનું અને એ આચરવાનું. તો કઈ અપેક્ષા એ વાતનો અનુસંધાન છે? હવે આત્માનું, સંસારનું નહીં. આ જીવ જગતના અભિપ્રાયથી બોધ પામ્યો છે એટલે એ અજ્ઞાનમાં છે. જ્ઞાનીના અભિપ્રાયથી જે જીવ બોધ પામ્યો છે તેને સમ્યક દર્શન થાય છે, અને સમ્યક દર્શન જીવના પરિભ્રમણનો અંત લાવી શકે. માટે વાત કરી સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ, પામે તે પરમાર્થને નિજ પદનો લે લક્ષ. કેટલી સરસ શૈલી છે. આગળ કહ્યું કે તને જ્યાં જ્યાં યોગ્ય લાગે એ તારે સમજવું ને આચરવું. આ નવમી ગાથામાં કહે છે પેલા ત્યાગી દઈ નિજ પક્ષ, તારો પક્ષ તો તારે છોડી જ દેવાનો છે, કારણ કે તને અત્યાર સુધી જે યોગ્ય લાગ્યું છે એ તો પરિભ્રમણ કરાવ્યું છે તને, એને તો તને સંસારમાં રજડપાટ કરાવી છે, એનાથી તો તું રખડો છો, રજડ્યો છો, આથડ્યો છો, કૂટાતો પીટાતો 14 રાજલોક એની 4 ગતિ અને એની 84 લાખ યોનિમાં અહીંથી ત્યાં ને ત્યાંથી ત્યાં ગતિ ને આ ગતિની અંદર ઠોકરે ખાતો, દર દર પીટાતો, અનંત દુઃખ ને કષ્ટ અનુભવતો અનુભવતો આ જીવ એને કહે છે તારો પક્ષ જે છે સુખનો, તે જે સુખ પ્રાપ્તિનો માર્ગ માન્યો છે એને બાજુએ રાખી દે, પેલા પેલું કામ એ કર. પણ સાહેબ તમે કહ્યું કે તને યોગ્ય લાગે એમ, પણ તને યોગ્ય લાગે એટલે કેને? સદગુરુને પેલા એનો બોધ સાંભળ, સદગુરુની સેવના કર અને એમાંથી તને યોગ્ય લાગે એ સમજ. સંસારીની વાત નથી અહીંયા. ત્યાગી દઈ નિજ પક્ષ, પેલા વેલા અનાદિકાળનું જે અજ્ઞાન છે જીવને, અનાદિકાળની જે ભ્રાંતિ છે, મિથ્યાત્વ, આ પેલો મોટો પ્રતિબંધ છે. જુઠ્ઠી માન્યતા, જુઠ્ઠો અભિપ્રાય અને એમાં જ મમત્વ. મુક્તિનો માર્ગ એ કે હું જાણું છું. એટલે ભલા માણસ, તું જાણતો હો તો આટલા કાળ સુધી શું કામ રેખડો? જ્ઞાન સતને પામવાનું પહેલું પગથિયું, હે પ્રભુ હું કઈ જાણતો નથી, મને કોઈ સમજ નથી, એટલે મારો પક્ષ ત્યાગી દઈ નિજ પક્ષ, મારો પક્ષ છે પેલા છોડી દેવાનો છે, મારી પાસે કોઈ પક્ષ નથી. મોક્ષને પામવાની કોઈ વિચારણા અનંતના પરિભ્રમણમાં મેં ક્યારેય હે પ્રભુ કરી નથી, એટલે મને મુક્તિનું દર્શન મારી પાસે નથી, પરિભ્રમણનું દર્શન છે. સંસારમાં કેમ રખડવું, કેમ રઝળવું એનું જ્ઞાન મારી પાસે સરસ છે, પણ મુક્તિનું જ્ઞાન નથી. જ્ઞાની પુરુષ કહે છે કે સેવે સદગુરુ ચરણને, તો સદગુરુના ચરણ સેવ, કારણ કે જે વાત તારે પામવાની છે એ વાત ચર્મ ચક્ષુનો વિષય નથી, અને તારું બધું જ જ્ઞાન, તારો બધો જ અભિપ્રાય, તારી બધી જ માન્યતા એ એક જ જ્ઞાન ઉપર આધારિત છે કે જે તે ચર્મ ચક્ષુનો વિષય બનાવીને જોયું છે અને જાણ્યું છે જગતમાંથી. તું દુનિયા ફેરો તો તારું જ્ઞાન થોડું વધારે, અને ગામડામાં રહ્યો તો કે એનું જ્ઞાન થોડું ઓછું, તે ઘણા છાપા અને ઘણું વાંચ્યું હોય તો તારું જ્ઞાન થોડું વધારે, અને જે ન વાંચતો હોય એને એમ સમજ કે દુનિયાદારીમાં એનું જ્ઞાન જરા ઓછું. પણ જ્ઞાની કહે છે કે આ ચર્મચક્ષુ કર્ણેન્દ્રિયનો વિષય જ નથી.
બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત, સેવે સદગુરુ કે ચરણ સો પાવે સાક્ષાત.
બિના નયન કી બાત, આ વાત શેની છે? ઇન્દ્રિયોનો વિષય નથી, અને પાછું આ આંખનો વિષય નથી, અને આંખ વિના મળે એમ નથી. બિના નયન કી બાત, આ તો બિના નયનનો વિષય છે, અને બિના નયન પાવે નહીં, અને નયન વિના તને મળશે નહીં. શું કરવું સાહેબ? આ તો
ચરમ નયન કરી માર્ગ જોવતા રે, ભૂલ્યો સયલ સંસાર, જે નયણે કરી માર્ગ જોઈએ રે, નયણ તે દિવ્ય વિચાર, પંથળો નિહાળો રે બીજા જીન તણો રે.
આણંદગંજીએ એનો કિમિયો બતાવ્યો. હે ભાઈ, તું ચરમ નયન કરીને પણ જો જોઈશ આમ આંખે છાજલી કરીને તો આમાં કઈ માર્ગ મળશે નહીં, અને છતાં માર્ગ માટે જોશે તો નયન જ. આખો સંસાર ભૂલી ગયો તું ચર્મચક્ષુથી માર્ગને શોધવા ગયો, ચશ્મા ચડાવ્યા, એથી ન દેખાણું તો બાયનોક્યુલર લગાવ્યું, એથી ન દેખાણું તો દૂરબીન ચડાવ્યું, અને ચારે બાજુ એથી ન દેખાણું તો હેલિકોપ્ટરમાં વીડો, પ્લેનમાં ગયો, અંતરિક્ષમાં ગયો માર્ગને જોવા માટે કે સિદ્ધશિલાનો માર્ગ ક્યાં છે. એ મૂર્ખ આંખનો વિષય નથી, આ બહિર્જ્ઞાનનો વિષય નથી. આનંદગંજી મહારાજ કહે છે, નયન તે દિવ્ય વિચાર. આ દિવ્ય વિચાર એ જ નયન છે, અંતરચક્ષુનો માર્ગ છે, આ અંતરદ્રષ્ટિનો માર્ગ છે. આ અંતરચક્ષુ ખુલી જાય, અંતરદ્રષ્ટિ ખુલી જાય, એના ઉપર જે આવરણ લાગ્યા છે, જ્ઞાન ચક્ષુ ખુલ્યા નથી અને ચર્મ ચક્ષુના નંબર ઉતારવા માટે પ્રયત્ન ચાલે છે કે સાહેબ ઓપરેશન કરાવીને આ નંબર કાઢી દો ને. સરસ મજાનું બધું, આ બધી જ આપણી આયોજન, આ બધો જ ઉપક્રમ ચર્મ ચક્ષુ, પણ આ મોક્ષ માર્ગ એ ચર્મ ચક્ષુનો વિષય નથી ભાઈ. તું ગમે તેવા લેન્સ પહેર, અંદર સાહેબ અંદર મણી નાખી દેજો, હો મને દેખાય. ભાઈ એ મણીની વાત નહીં, અંદરનો તારો મણી ઉઘડો, જ્ઞાન મણી, અચિંત્ય રત્ન ચિંતામણી, એવો આત્માનું તેજ પ્રકાશિત થયું, એના આવરણ હટ્યા. જ્ઞાનાવરણીય કર્મ હટાવવાના છે. અહીંયા તો મોતિયાના પડડ હટાવવાની વાત કરે છે. પ્રભુ મોતિયાના પડડ હેઠે વટશે નહીં, પણ જ્ઞાનાવરણીય કર્મનું પડડ હટે તો આ દ્રષ્ટિ પ્રાપ્ત થાય. આ વિષય છે દિવ્ય દ્રષ્ટિનો વિષય છે. એટલે કહે છે કે સેવે સદગુરુ ચરણને,
સેવે સદગુરુ કે ચરણ, સો પાવે સાક્ષાત.
તે પ્રભુ આ આંખનો ડોક્ટર કોણ? આ કોણ અમને નયન આપે? આ નયન ક્યાંથી મળે? આ દ્રષ્ટિ પ્રાપ્ત ક્યાંથી થાય? સદગુરુના ચરણ વિના તારો કોઈ ઉદ્ધાર નથી. પામે તે પરમાર્થને સદગુરુના ચરણમાં જઈશ. આજ સુધી સંસારાર્થ દ્રષ્ટિ હતી, જેવો સદગુરુ પાસે ગયો પરમાર્થની દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. પામે તે પરમાર્થ, જગતમાં પામવા જેવું હોય પરમાર્થ એટલે પરમ શુદ્ધ આત્મા અને એનો પામવાનો માર્ગ, શુદ્ધ ચેતન તત્વ અને તેનું અનુસંધાન તે માર્ગ, એ પરમાર્થ જીવને પરમ પદ તરફ લઈ જનાર તે, એવા પરમાર્થની સાધના કરવી છે. હવે અમારે પરમાર્થ આરાધવો છે, પરમાર્થ જેનાથી આ આત્મા પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરે. એવો તો પામે તે પરમાર્થને કોણ? જેણે સદગુરુના ચરણ સેવ્યા છે. કેવી રીતે? માત્ર ગયો છે તો કે ના, એને એક વિધિ કરવાની છે. સદગુરુને મળ્યા પછીની એક વિધિ છે. શું? ત્યાગી દઈ, પેલા પોતાનું ડાપણ છોડી દેવાનું છે કે પ્રભુ હું કઈ જાણતો નથી, આ ભૂમિકામાં આવી અને સદગુરુનું શરણ સ્વીકારવાનું છે.
પાયા કી એ બાત હૈ નિજ છંદન કો છોડ, પીછે લાગ સત પુરુષ કે તો સબ બંધન તોડ.
આ વાત તો પાયાની છે. સદગુરુની પાછળ લાગ પણ નિજ છંદ કો છોડ, પેલા તારા છંદ જે કર્યા છે ને સ્વચંદના, એને છોડવાના છે, અને તો જ તું આ પરમાર્થનો માર્ગ લઈશ અને તને નિજ પદનો લક્ષ થશે. આજ સુધી સંસારમાં નિજ પદના લક્ષ્ય આપણો પુરુષાર્થ નથી. અર્થ પુરુષાર્થ આપણે કરીએ છીએ, કામ પુરુષાર્થ કરીએ છીએ. કયા પદની પ્રાપ્તિ માટે કરીએ છીએ? કોઈને ધનવાન થવું છે, કોઈને માલિક થવું છે, કોઈને જુદું જુદું સંપત્તિને આવી પ્રાપ્ત કરવી છે, કોઈને પદ જોઈએ છે, કોઈને પ્રતિષ્ઠા જોઈએ છે, કોઈને અનેક પ્રકારના સંસારના જે કંઈ લાભ છે એ પ્રાપ્ત કરવા છે. આ અર્થ પુરુષાર્થ અને કામ પુરુષાર્થ એ નિજ પદ માટેનો નથી. આ દેહપદ છે એ દેહપદની અંદર ઊંચામાં ઊંચી અવસ્થા જોઈએ છે. મને પ્રમોશન મળતું નથી, 10 વર્ષ ત્યાં ઓફિસમાં છું, સાહેબની કૃપા દ્રષ્ટિ થાય તો પ્રમોશન મળે. એને આ દેહપદની અંદર બધી વાત છે, આ શરીર સારું થતું નથી. જરાક આ ડાક્ટર સારું બધું આપે, જરા હવાફેર કરી આવી, થોડા વિટામિન લઈ, થોડી દવા ખાય તો શરીર જરા હૃષ્ટપુષ્ટ થાય, રૂડું રૂપાળું થાય, દેખાવડું થાય. એને દેહપદમાં રસ છે. આ જરાક બે ચાર ઘર સરખા હોય, આ ફેક્ટરી સરખી ચાલે અને આપણે આનંદથી મજાકથી જીવીએ, કોઈ આપણું બહુમાન કરે, કોઈ સત્કાર કરે, એને દેહપદમાં રસ છે. એને નિજપદનો અત્યાર સુધી લક્ષ છે નહીં ક્યારેય, કે પુરુષાર્થ કરવો સવારથી રાત સુધીમાં, એમાં જેમ દેહપદ માટે કરીએ છીએ એમ જ નિજપદ માટે પણ કરવાનો છે. મને મારા સ્વરૂપની પ્રાપ્તિ થાય, મને આ જે મુક્તિના આવરણો છે તે તૂટે, મારા બંધનો છેદાય અને ક્યારે હું આ સંસાર પરિભ્રમણથી નિવૃત્ત થાઉં, એવો લક્ષ હજુ સુધી થયો નથી જીવને. અને એ લક્ષ ન થવાને કારણે એના જીવનમાં બે જ પુરુષાર્થ જાગે છે, અર્થ અને કામ. કેમ કે ધર્મ પ્રાપ્ત થયો નથી એટલે મોક્ષનો લક્ષ થયો નથી, અને કામ મોક્ષનો લક્ષ થયો નથી ત્યાં સુધી ધર્મ પુરુષાર્થ જાગતો નથી. 4 પુરુષાર્થ આધારિત ધર્મ કીધો છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એમાં ધર્મનું અધિષ્ઠાન છે અને મોક્ષનું લક્ષ છે, એમાં વચ્ચે અર્થ અને કામ, એ બંને બાજુ બે મર્યાદાઓની અંદર ચાલતો પુરુષાર્થ છે. પણ જગતના જીવોએ હજુ ધર્મનો સ્વીકાર કર્યો નથી, અને કાં તો ધર્મ પોતાની માન્યતાનો આધાર લીધો છે કે જેને અર્થ અને કામ સાથે જોડી દીધો છે, કારણ કે લક્ષનો અભાવ છે. એટલે જીવ સદગુરુનું શરણ લે, સદગુરુ સિવાય આ માર્ગ કોઈ પમાડી શકે એમ નથી. કૃપાળુ દેવે કહ્યું છે કે સદગુરુ વિના માર્ગ નથી એમ મોટા પુરુષોએ કહ્યું છે, તે કંઈ વગર કારણે કહ્યું નથી. માર્ગ તો સદપુરુષથી જ છે. અનાદિથી ભ્રાંત એવા જીવને પોતાને પોતાની મેળે પોતાના નિજ સ્વરૂપનું ભાન થવું અશક્ય છે, એમાં સંશય કેમ થાય છે? અશક્ય છે. જીવ નિજ છંદે ચાલીને અનંત કાળ સુધી પ્રયત્ન કરે, પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતરમુહૂર્તમાં મોક્ષને પામે. આ સદગુરુ તો સાહેબ, તમે જે સદગુરુના ચરણ સેવવાની વાત કરો છો, તો આ કયો સદગુરુ, કેવા હોય અમારા સદગુરુ, શું એનું ઓળખાણ, શું એના લક્ષણ?
આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી પરમ સ્રોત, સદગુરુ લક્ષણ યોગ.
આત્મજ્ઞાનને વિશે જેમની સ્થિતિ છે, એટલે પ્રભાવની ઈચ્છાથી જે રહિત થયા છે, તથા શત્રુ, મિત્ર, હર્ષ, શોક, નમસ્કાર, તિરસ્કાર આદિ ભાવ પ્રત્યે જેને સમતા વર્તે છે, માત્ર પૂર્વે ઉત્પન્ન થયેલા એવા કર્મોના ઉદયને લીધે જેમની વિચરવા આદિની ક્રિયા છે, અજ્ઞાની કરતા જેની વાણી જુદી પડે છે અને સટ દર્શનના તાત્પર્યને જાણે છે, તે સદગુરુના લક્ષણો છે. આપણે સમદર્શિતાનો શબ્દ આપ્યો, ઉદય પ્રયોગનો શબ્દ આપ્યો. ઉદય અને પ્રયોગ આ બે વસ્તુ તો કેવી રીતે હોય, પણ એને ઉદય પ્રયોગ કહીને અપ્રયોગની અવસ્થા કીધી, કે જ્ઞાનીઓને વળી પ્રયોગ, આત્મા એ તો સ્વભાવે અક્રિય છે, પ્રયોગ એ સક્રિય છે. કૃપાળુ દેવે એક વ્યાખ્યાન સારવા લખ્યું છે કે આત્મા સ્વભાવે અક્રિય છે અને પ્રયોગ એ સક્રિય છે. તો અહીંયા એ શું કરે છે? દેહધારી છે ત્યાં સુધી એની ક્રિયા ખરી કે નહીં? છે. તો એ ક્રિયા થાય છે ત્યારે કયા આધારે ક્રિયા થાય છે? એનું પ્રેરક બળ કયું, એનું ચાલક બળ કયું? તો કે પૂર્વ પ્રયોગ, ઉદય પ્રયોગ. પૂર્વે નિબંધન કરેલા કર્મો ઉદયમાં આવે અને જેમ જેમ ઉદયમાં આવે તેમ તેમ અનાયાસે સહજપણે સ્વાભાવિકપણે કર્મને આધીન દઈને એની ક્રિયા ચાલ્યા કરે અને આત્મા પોતાના સ્વરૂપની અંદર સ્થિર રહે. પરમ કૃપાળુ દેવે પોતાની દશાનું વર્ણન કરતા કહ્યું છે કે આત્મા બ્રહ્મ સમાધિમાં છે, મન વનમાં છે.
તો કે પૂર્વ પ્રયોગ, ઉદય પ્રયોગ, પૂર્વે નિબંધન કરેલા કર્મો ઉદયમાં આવે અને જેમ જેમ ઉદયમાં આવે તેમ તેમ અનાયાસે સહજપણે સ્વાભાવિકપણે કર્મને આધીન દઈને એની ક્રિયા ચાલ્યા કરે અને આત્મા
પોતાના સ્વરૂપની અંદર સ્થિર રહે. પરમ કૃપાળુ દેવે પોતાની દશાનું વર્ણન કરતા કહ્યું છે કે આત્મા બ્રહ્મ સમાધિમાં છે, મન વનમાં છે અને દેહ એકબીજાના આભાસે કંઈ ને કંઈ ક્રિયા કર્યા કરે છે. એમને ઉદય પ્રયોગ, વિચરવા આદિની ક્રિયામાં ઈચ્છા પ્રયોગ નહીં, પરંતુ સહજ અવસ્થા ઉપયોગમય નિરીચ્છાપણું, પરમાં ઉદયમાં એકત્વ બુદ્ધિ નહીં, ઉત્સુક પરિણામ નહીં, આ અપ્રયોગ અવસ્થા. પ્રયોગ શબ્દ જ બહિર્દ્રષ્ટિપણું સૂચવે છે. પૂર્વ પ્રયોગ કૃપાળુ દેવે આ ગાથામાં જણાવ્યું છે, એના વિશેષ વર્ણનમાં કે સ્વરૂપ સ્થિત ઈચ્છા રહી વિચરે પૂર્વ પ્રયોગ અપૂર્વ વાણી પરમ સ્રોત સદગુરુ લક્ષણ યોગ. પૂર્વ પ્રયોગ એટલે પૂર્વના બંધાયેલા પ્રારબ્ધથી વિચરે છે. વિચારવા આદિની બાકી જેને કામના નથી એમ કહી નિવૃત્ત કરી એવી એમની સ્થિતિ છે. જેમ કુંભારનો ચાક હોય અને એને ગતિ આપવામાં આવે અને ગતિ આપીને પછી દંડ ખસેડી લેવામાં આવે અને ત્યાર પછી કુંભકાર એ ઘટની રચના કરે, પણ ચાકની ગતિ ચાલુ જ રહે છે. એ જે ચાકની ગતિ છે એ પૂર્વે દંડનો પ્રયોગ કરવામાં આવ્યો છે તેના પરિણામથી છે. એમ જ્ઞાનીએ પૂર્વે જે કર્મો નિબંધન કરેલા છે એ કર્મોના દ્રવ્ય કર્મના વિપાકના ઉદયના કારણે દેહાદી જે ધારણ કર્યા છે અને દેહાદીના કારણે જે કર્મ સંયોગો ઉદયમાં આવ્યા છે, સંયોગો ઉત્પન્ન થયા છે, પ્રસંગ સંગ પ્રસંગ આદિ જીવને જે વર્તે છે તે વર્તનાની અંદર તેમાં માત્ર પૂર્વના કર્મના વિપાકનો ઉદયપણું જ છે અને એ અવસ્થા એની પ્રયોગ અવસ્થા છે. ત્યાં જ્ઞાનીનું ઈચ્છાપણું નથી, નિરીચ્છાપણું છે. જ્ઞાની ઉદયમાં એકરૂપ થતો નથી. તેઓની દૈહાદિક યોગક્રિયા પૂર્વ પ્રારબ્ધદય વેધી લેવા પૂરતી જ છે, કારણ કે તેઓ સંપૂર્ણપણે ઈચ્છારહિત છે અને ઈચ્છારહિત હોવાને કારણે એમને કર્મના ઉદયમાં એટલે કે પરસંયોગોમાં પરભાવમાં એકત્વ બુદ્ધિ નથી, ઉત્સુક પરિણામ નથી, દેખીતી સક્રિયતા છતાં આ એક અપ્રયોગ અવસ્થા છે. ઈચ્છા પ્રયોગ એ સક્રિય અવસ્થા છે, પણ અહીંયા ઉદય પ્રયોગમાં આત્માના સંદર્ભમાં એ એક અપ્રયોગ અવસ્થાને ઉદય પ્રયોગની અવસ્થા કૃપાળુ દેવે કહી છે. અહીંયા એને સહજ અવસ્થા એમ ગણી શકાય. કૃપાળુ દેવે કહ્યું છે કે જ્ઞાની ઈચ્છા સહિત છે અથવા તો ઈચ્છા રહિત છે એમ બંને પ્રકારે કહેવું ઘટતું નથી, કારણ કે જ્ઞાની એ ઈચ્છા રહિત પણ નથી, ઈચ્છા સહિત પણ નથી. જ્ઞાની સહજ સ્વરૂપે સ્થિત છે. આવું જ્ઞાનીનું અદ્ભુતપણું એને પરમ કૃપાળુ દેવે ઉદય પ્રયોગમાં કહ્યું છે. સંસારના આપણે જીવો પ્રાયે આપણી વર્તના, પ્રાયે આપણા જીવનની પ્રત્યેક ક્રિયા, પ્રત્યેક ચેષ્ટા ઈચ્છા પ્રયોગ છે. આપણો વિભાવ યોગમાં
મનનું રંજિતપણું છે, ઉદય યોગ ક્વચિત જ છે. સામાન્ય રીતે જગતના જેવો એવો પ્રયોગ કરે છે ખરા, કે શું કરીએ, આ અમે ઉદય નથી, અમારે છે ઉદયથી આ કરવું પડે છે વગેરે વગેરે વાતો એ કર્યા કરે. પણ હકીકતની અંદર તો ઈચ્છા જ જોડાયેલી હોય છે. જગતની કોઈ પણ ક્રિયા અને કોઈ પણ પ્રવૃત્તિમાં ઉદય કરતા ઈચ્છા હોય છે. પરમ કૃપાળુ દેવે કહ્યું કે ન ચાલતા કરવો પડે એવો વ્યવહાર, તે વ્યવહારને આપણે ઉદય પ્રયોગ કહી શકીએ, કે જે વ્યવહારના કરવામાં પણ ખેદ અને પશ્ચાતાપ, કરતી વખતે પણ ખેદ અને પશ્ચાતાપ અને કર્યા પછી પણ ખેદ અને પશ્ચાતાપ વર્તે એવો જે વ્યવહાર છે, કે ન ચાલતા કરવો પડે એવા વ્યવહારને ઉદય પ્રયોગ જ્ઞાનીઓએ કહ્યો છે. પરમ કૃપાળુ દેવ કહે છે કે અમે તો પરીક્ષા અનુસાર જીવીએ છીએ અને પરીક્ષાનુચારીને શબ્દ ભેદ હોતો નથી. અન્યની ઈચ્છા એટલે કે જડ એવા કર્મોદય એવા ઉદયની ઈચ્છાને આધીન વર્તીને હરિ ઈચ્છાએ દોરેલો ક્રમ જેમ દોરે તેમ દોરાઈએ છીએ. અમે બધું જ લેવા દેવાની પ્રવૃત્તિ કરીએ છીએ, પણ તેમાં આત્મા પ્રવર્તતો નથી. અરે, દેહ ભાવ દેખાડવો પણ પાલવતો નથી. આવી અદ્ભુત દશા જ્ઞાનીની વર્તતી હોય છે. સદગુરુના લક્ષણમાં સદગુરુની આવું નિરીક્ષાપણું આપણને ભાષ્યમાન થવું જોઈએ. પ્રયોગ શબ્દ જ બહિર્દ્રષ્ટિપણું સૂચવે છે, અને એ બહિર્દ્રષ્ટિપણું જ્યાં સુધી જીવને વર્તે છે ત્યાં સુધી પર સાથેની એકતા બુદ્ધિ, પર સાથેની સ્પૃહા એ જીવમાં રહેલી જ છે. ઈચ્છાનો જ્યારે નાશ થાય ત્યારે જીવ કર્મના બંધનથી છૂટી શકે છે. હે જીવ ક્યા ઈચ્છત હવે, હે ઈચ્છા દુઃખ મો, જબ ઈચ્છા કા નાશ તબ મીટે અનાદિ ભૂલ. જ્યાં સુધી આ ઈચ્છા વૃત્તિનું બાહ્યપણું પર સંયોગમાં, પર ભાવમાં, પર પદાર્થમાં આ જીવની વૃત્તિ અંતરમાંથી ઉઠે અને એ વૃત્તિ બહાર જાય અને એની ઈચ્છા થાય, એટલે તે પ્રકારનો વ્યવહાર પ્રગટે અને એ વ્યવહાર પરની સાથે એકરૂપતાનો ભાવ ત્યાં સર્જે છે, અને આ એકરૂપતાના ભાવમાં રુચિ અરુચિ, રતિ અરતિ, રાગ દ્વેષના પરિણામો થાય છે. આને ઉત્સુક પરિણામ કહે છે, અને જે પરિણામો જીવના બંધનું કારણ બને છે, કર્મબંધનું કારણ બને છે. આવી પ્રકારની સ્થિતિ એને કૃપાળુ દેવ કહે છે કે વિભાવ યોગ પણ બે પ્રકારે છે, એક ઉદયનો છે અને બીજો વિભાવ યોગ રંજિતપણાએ છે. હાથ નોંધમાં પરમ કૃપાળુ દેવે આ ઈચ્છાયોગને પણ સરસ રીતે મૂક્યો છે કે ઉદય યોગ એ ઉદય પણ બે પ્રકારનો છે, એક પ્રદેશોદય અને બીજો વિપાકોદય. વિપાક ઉદય બાહ્ય દેખીતી રીતે વેદાય છે, જ્યારે પ્રદેશ ઉદય અંદરથી વેદાય છે. પદાર્થ પ્રત્યેનો ગમો અણગમો એવો જે ભાવ છે એ જ્યારે જીવની વૃત્તિ બાહ્ય પ્રવર્તે ત્યારે થતો હોય છે. એથી કરીને એ બાહ્ય ભાવ જ્યારે પ્રગટે ત્યારે એમનો વિભાવ યોગ જે છે એ રંજિત ભાવે કરેલો વિભાવ યોગ છે. કૃપાળુ દેવ તો કહે છે કે અમારો વિભાવ યોગ તો ઉદય ભાવે હોય કે રંજિત ભાવે હોય, એ જ્યાં સુધી પૂર્ણપણે મટ્યો નથી ત્યાં સુધી અમને કોઈ પણ પ્રકારની ચિત્તની શાંતિ અથવા સમાધિપણું સંભવિત નથી. આવો એક વિચારે ઉદય પ્રયોગ. આજે તો ઉદય પ્રયોગ એ વર્તમાન છે, અને વર્તમાન છે તો વર્તમાનની અંદર ઈચ્છા વિનાનો છે, ઉદય પ્રયોગ છે એ ભૂતકાળ છે, પૂર્વે નિબંધન કરેલા કર્મો એ આજે ઉદયમાં આવ્યા છે અને તેના કારણે જ્ઞાનીની વિચરવા આદિની ક્રિયા છે. ઈચ્છા રહિતપણું હોવાને કારણે ત્યાં વર્તમાન ઉદયપણું ત્યાં સંભવિત નથી, વર્તમાન વિભાવ યોગ ત્યાં સંભવિત નથી. પણ આજે તો હે પ્રભુ, અહીંયા તો પૂર્વ પ્રયોગને ક્યાં વાત કરીએ, ઈચ્છાના કારણે અમારે તો વર્તમાન પ્રયોગ પણ છે, ઈચ્છા પ્રયોગ પણ છે, અને હવે અમે તો આયોજન પ્રયોગમાં પણ છીએ. ભવિષ્યના બધા જ આરંભ સમારંભનો આરંભ આયોજન કરતો એવો આ જીવ સમારંભ સમારંભ અને આરંભે કરીને ત્રિવિધ પ્રકારે કર્મોના બંધ કર્યા જ કરે છે, અને એનું કારણ એ પૂર્વના કોઈ કર્મના વિપાકના કારણે એની સંસારની પ્રવૃત્તિઓ ચાલે છે એવું નથી. પરંતુ ખરેખર તો પોતાની વર્તમાન ઈચ્છાઓ પરના સંયોગોમાં થતી નિમિત્તાધીન ઉઠતી વૃત્તિઓ, તેના અનુસાર થતી ઈચ્છાઓ અને તે ઈચ્છાઓની પૂર્તિ માટે કરવામાં આવતા વ્યવહાર અને તેમાં એ થતો કશાય પરિણામ, કારણ કે જગતનો વ્યવહાર કશાય પરિણામ વિના થવો સંભવિત નથી. એ કશાય પરિણામના કારણે અને એમાં પણ જ્યારે એ વ્યવહાર આયોજનના રૂપમાં કરવામાં આવે કે પૂર્વ પ્રયોગ નહીં, વર્તમાન પ્રયોગ નહીં, અહીંયા તો ભવિષ્યનો પ્રયોગ, જે સ્થિતિ આવવાની નથી તે પણ ઊભી કરીએ છીએ, એટલે એવો પ્રયોગ જે છે આયોજન પ્રયોગ, એમાં રહેનારા જીવોને કર્મનો બંધ સતત થયા કરે છે. આવો વિભાવ ભાવ એને સમજવો જોઈએ. જ્ઞાનીઓને એક જ પ્રકારનો એનો સંસાર પ્રત્યેમાં રહેવાનું હોય છે, એટલે જ કહ્યું છે કે મહાત્માનો દેહ તો બે કારણોથી જગતમાં વિદ્યમાન છે. એક તો પૂર્વે નિબંધન કરેલા જે કર્મો છે તે કર્મો એને વેદન કરી અને તેથી નિવૃત્ત થવું છે, તા એક. અને બીજી વસ્તુ એટલે કે જગતના જીવોનું કલ્યાણ કરવું. ઈચ્છા નામની કોઈ ચીજ જ્ઞાનીના સ્વરૂપની અંદર સંભવતી નથી. આત્મભાવે કરીને, રંજિત ભાવેને કરીને કોઈ પણ પ્રકારનો ક્રિયાયોગ જ્ઞાનીને સંભવિત નથી. આવું જ્ઞાનીનું અદ્ભુત સ્વરૂપ વિચરે ઉદય પ્રયોગ અવસ્થામાં પરમ કૃપાળુ દેવે સહજ અવસ્થા અને અપ્રયોગની અવસ્થાનું સુંદર નિરૂપણ કર્યું છે. અને પછી કહે છે, અપૂર્વ વાણી પરમસ્રોત સદગુરુ લક્ષણ યોગ. આ સદગુરુનું ત્રીજું લક્ષણ એની અપૂર્વ વાણી છે, એની વાણીનું અપૂર્વપણું છે. અપૂર્વપણું છે, જ્ઞાનીના વચનો પૂર્વા પર અવિરોધ હોય છે. એ ક્યારેય પણ એની વાણી પહેલાં કંઈ કહ્યું હતું પછી કંઈ કહે, સવારે કંઈ કહે બપોરે કંઈ કહે, એવી રીતનું હોતું નથી. એમની વાણી તો એવી અપૂર્વ છે, અર્થાત નિજ અનુભવ સહિત જેનો ઉપદેશ હોવાથી અજ્ઞાનીની વાણી કરતાં પ્રત્યક્ષ જુદી પડે છે. આવી વાણી જ્ઞાનીની એ અજ્ઞાનીની વાણી કરતાં જુદી પડે છે. કૃપાળુદેવ કહે છે કે જ્ઞાનીને ઓળખવા હોય તો એના વેણ અને નેણ જોવા પડે. વેણ અને નેણથી જ્ઞાની પુરુષ મહાત્મા પુરુષ ઓળખાય છે. એની વાણીમાં અનુભવનો આધાર હોવાને કારણે જ્ઞાનીની વાત ત્રણ કાળમાં ફરે નહીં. એક અજ્ઞાનીના કોટી અભિપ્રાય હોય છે, જ્યારે અનંતા જ્ઞાનીનો અભિપ્રાય એક હોય છે. કારણ એટલું જ કે જ્ઞાનીની વાણીમાં અનુભવનું સામર્થ્ય છે, અનુભૂતિનો રણકાર છે, અને સત્યની ઉપલબ્ધિ એ તર્કથી નહીં, વાદ વિવાદથી નહીં, અનુભૂતિથી હોય છે. સાકરનો સ્વાદ જ્યારે અનુભવમાં આવે ત્યાં પછી કોઈ પણ પ્રકારના વિવાદને અવકાશ રહેતો નથી, ત્યાં બધાની સર્વસંમતિ હોય છે. એમ અનંતા જ્ઞાનીઓનો નિશ્ચય નિજ સ્વરૂપની બાબતમાં એક જ સરખો હોય છે, સમાન હોય છે, કારણ કે એ અનુભવના આધાર ઉપર એની વાણી હોય છે. શબ્દ ભેદ પડે, શબ્દ એ ભાષા વર્ગણાના પરમાણુઓ છે, અને કાળે કાળે ક્ષેત્રે ક્ષેત્રે ભાષાનું સ્વરૂપ બદલાય, એના અર્થ ડિક્શનરીના મિનિંગ બદલાય, એની વ્યાકરણની સમાસ સંધિઓ બદલાય, આવું તો બદલાયા કરે, પરંતુ ભાષા ભિન્ન ભિન્ન હોવા છતાં એનો ભાવ એક છે. કાળમાં કાળ અનુસાર યુગે યુગે ભાષા બદલાય, પણ ત્રણેય કાળમાં જ્ઞાનીની કહેવાના વચનનો, એની વાણીનો ભાવ, અંતર, આશય, રહસ્ય, ભેદ કદી ન બદલાય. ત્રણ કાળમાં જ્ઞાનીની વાતમાં એક પણ જ હોય એ જ જ્ઞાનીના વચનનું લક્ષણ છે. અને એટલા જ માટે જ્ઞાની અજ્ઞાનીનો ભેદ પારખવો હોય તો એની વાણીથી પરખી શકાય. હર કોઈ અવસ્થામાં એણે કોઈ પણ વિષય સંબંધી વાત કરી હોય તો એની વાતમાં આત્માર્થનો જ લક્ષ્ય હોય, અને આત્માર્થ એ અનુભૂતિજન્ય એનું તત્વ હોવાને કારણે એની વાતમાં ક્યાંય ફેર પડે. એટલે જ પરમ કૃપાળુ દેવે આત્માને કેવી રીતે પામવો એ સમજાવતા કહે છે, તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનો તે જેણે અનુભવ્યું. ભાઈ, તારે આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરવું છે. આ આત્મ સ્વરૂપ તને કેવી રીતે મળી શકે, કોની પાસેથી મળી શકે છે, અને આ માટે કેને વાત માનવી, કોનું સાંભળવું, સત્યાસત્યનો નિર્ણય કેના વચનના આધારે કરવો, અજ્ઞાનીની વાત તો સંદર્ભે સંદર્ભે વાત બદલાય, સમયે સમયે વાત બદલાય, વ્યક્તિએ વ્યક્તિએ વાત બદલાય, સ્થાન સ્થાન પર વાત બદલાય. આવી અજ્ઞાનીની વાણીમાં વિરોધાભાસ, વિચિત્રતા અને વિસંગતતા હોય છે. જ્ઞાનીની વાણી તો એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ, એક જે છે એ જ અનંતા જ્ઞાનીઓ કોઈ પણ કાળે એક જ વાત કહે. અરે, જે વર્ધમાને કહ્યું એ જ આદિનાથ કહી ગયા છે, અને આદિનાથથી વર્ધમાન સુધીની ચોવીસીના તીર્થંકરોએ જે કંઈ કહ્યું છે તે પૂર્વે થયેલા અનંતા જ્ઞાનીઓએ આ જ વાત કહી છે. વાતમાં ક્યાંય ભેદ નથી, શબ્દભેદથી ભાવભેદ ઉત્પન્ન થતો નથી, એવું તો જ્ઞાનીની વાણીનું પૂર્વાપર અવિરોધપણું છે. જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરોધ, આત્માર્થ ઉપદેશક, અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે, અને અનુભવ સહિત પણ હોવાથી આત્માને સતત જાગૃત કરનાર હોય છે. વાણી ધર્મે વર્તતું સ્રોત પણ તેઓને વિશે કોઈ નય ન દુભાય એવું સાપેક્ષપણે વર્તે છે, એ તેમનો ગુણ છે. જ્ઞાનીની વાણીમાં વિરોધ નથી, કારણ કે અનુભવ છે. આવું જ્ઞાનીની વાણીનું જે અદ્ભુતપણું છે, અને અજ્ઞાનીની વાણીમાં આવો વિરોધ ઠેર ઠેર અને ઠામ ઠામ દેખાય છે, એટલે જ અજ્ઞાનીની વાણીમાંથી જીવને સિદ્ધાંત બોધ ક્યારેય પણ કદાપી પ્રાપ્ત થઈ શકે નહીં. જેને સિદ્ધાંત બોધ સમજવો છે, તત્વનું સ્વરૂપ જાણવું છે, સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી છે, એને જ્ઞાની પુરુષની દેશના લબ્ધિની ઉપલબ્ધિ એ અનિવાર્ય કહી. અને એટલા જ માટે પરમ કૃપાળુ દેવ કહે છે કે જગતનો અભિપ્રાયને પામીને આ જીવ બોધ પામ્યો છે. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયને જાણીને બોધ પામે છે તેને જ સમ્યક દર્શન થાય છે, કારણ કે જ્ઞાનીનો અભિપ્રાય ત્રણ કાળમાં એક જ હોય છે. આવું જ્ઞાનીની વાણીનું અદ્ભુતપણું, એનાથી જ્ઞાની અને અજ્ઞાનીનું ઓળખાણ થાય છે, જીવ એનો ભેદ પાડી શકે છે. સાચો મુમુક્ષુ આ વાણીનો ભેદ પરખી લે છે. જેમ મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખે છે, એના નેત્રોથી મહાત્માના દેહ ઉપર દ્રષ્ટિ કરે અને મહાત્માની દશાનું ભાન એને થાય, અને તરત જ મહાત્માના નેણ અને વેણમાં, એના નેણમાં રહેલી અવિકારી દ્રષ્ટિ આ મુમુક્ષુનું વૈરાગ્ય સબર મુમુક્ષુ પારખી લે છે. કારણ કે ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય અને મુમુક્ષુ સ્વયં જગતની મહાશક્તિથી મૂંઝાયેલો હોય એ જ્ઞાનીને આ પ્રકારની અદ્ભુત એની નિરાગી દશા એની નિર્વિકાર દ્રષ્ટિ એ તરત જ પારખી લે છે. એમ એ મુમુક્ષુનું અંતરચક્ષુ એના હૃદયના ભાવો પણ જ્ઞાનીની વાણીમાંથી ઉઠતા ભાવોને પકડી લે છે. એ ભાવોનો પ્રતિભાવ એ મુમુક્ષુના અંતરમાં એવો થતો હોય છે કે વાણી સાંભળતા જ એને લાગે છે કે જરૂર આ કોઈ પ્રાપ્ત પુરુષ છે અને આ કોઈ આપ્ત પુરુષ છે. કારણ કે કોઈ પણ વાતમાં જ્ઞાનીની વાણીમાં વિરોધ થવો સંભવિત નથી. જ્યારે અજ્ઞાનીની વાણીમાં એક વાતનું પ્રરૂપણ કંઈ હોય, બીજાનું કંઈ હોય, એકને કંઈ કે બીજાને કંઈ કે, એક વાત કહેતી વખતે સ્વરૂપનું નિરૂપણ કંઈ કરે, બીજી વાત કહેતી વખતે કંઈ કરે, આવી પ્રકારના એને તર્કે તર્કે એના નિર્ણયો બદલાય, વાદે વાદે એનો અભિપ્રાય બદલાય, આવા અજ્ઞાનીની વાણીમાં જેનું કોઈ ઠેકાણું નથી એવી વાતોથી આત્મતત્વને પરમ તત્વને પરબ્રહ્મનો પાર પામી શકાતો નથી. વિતરાગના માર્ગમાં કહેલા તત્વો ઘણા ગહન છે અને ગંભીર છે, અને એ ગંભીર તત્વોને પામવા માટે આવી અપૂર્વ વાણીવાળા પુરુષ એ સદગુરુનું લક્ષણ છે કે જે સદગુરુના લક્ષણમાં એને સર્વજ્ઞતા પ્રાપ્ત થઈ છે અથવા સર્વજ્ઞતા પ્રાપ્ત કરવાના આધાર ઉપર એનો આખો પોતાના જીવનનો ઉપક્રમ ચાલી રહ્યો છે. આવું જ્ઞાનીના માર્ગની અંદરનું અવિરોધપણું અપૂર્વપણું છે, અને એ અપૂર્વપણું એ જ જગતના જીવોને જ્ઞાની અને અજ્ઞાની વચ્ચેનો ભેદ પાડે છે. આવી અપૂર્વપણું જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે વિતરાગનો માર્ગ જ્ઞાનીના મુખેથી સદગુરુના મુખેથી જીવ શ્રવણ કરે છે ત્યારે આવા સદગુરુ એને જીન, જીનનું સ્વરૂપ, જીનનું દર્શન, જીનની અંતરંગ દશા એનું યથાર્થ ઓળખાણ થાય છે. અને આવો જ્ઞાનીનો યોગ તો થયો છે, પણ આવા ઓળખાણ થયે, સ્વરૂપનું ઓળખાણ થયે જ જીવની અંદર આત્માનો અનુભૂતિ પ્રગટે છે, આત્માનો સાક્ષાત્કાર થાય છે.